બાર માં જે વ્રતાદી શુભરાગની આદિ બધી ક્રિયાઓ કેવી છે, પુણ્ય બંધ કરીને સંયોગ આપશે, તારા આત્માના હિતમાં એ કામમાં આવવાના. ખરેખર દાંત નું કામ શું હોય? ખોરાક ને ચાવવું એનું કામ હોય ને, તો ઓલા બાર ના દાંત થી કઈ ચાવવામાં કામ આવે તેમ ભૂમિકા ના અનુસાર ના જે શું ભાવ હોય વ્રતાદી આજના, એ પણ કોઈ મોક્ષ માટેના આત્મહિત માટેના એ લાભદાયક નથી. તે હોય છે ખરા, હાથના એ દાંત હોય છે, એ બહુ જ હિસાબે લાભદાયક નથી એટલે ન હોય એમ પણ નથી, પણ છે માટે લાભદાયક તેમ પણ નથી. એવા કેવા એ દ્રષ્ટાંતમાં એવા. પછી તો ગુરુદેવશ્રી જો ભાવના કાગળ એમાં વિવેકની વાત ઓલું તો એનું કે સારવાના દાંતથી કઈ ચાવવામાં તેમ ભૂમિકાનો સુભરાગ હોય છે, પણ એ કોઈ મોક્ષ માર્ગ રૂપે રીતનું કારણ નથી. અને બીજું એમાં છેલ્લે જોયે છે ને, આવો આ પ્રગટ નહીં વિભાગે છે. મેળતો એ શબ્દ આપણને નહોતો મેળવ કે મેળવશો એ આ નય વિભાગ આ પ્રમાણે છે અને એનો ટીકા નો લાસ્ટ લાઈન એમાં છેલ્લો લાઈન આવો આ પ્રગટ નય વિભાગ છે. વર્તુ વડે જે છે ને તેમાં આખું સરસ વાત લખે છે આચાર્ય. એ આખો વિષય કેવી રીતે શરૂ થયો હતો? 26 વાર્તાથી એ વિષય શરૂ થયો હતો. જયારે આગળ આવી દીધું 23-24-25 યાત્રામાં કે આત્મા પર દેવથી દિન શરીરથી આદિથી દિન વાત કરી, પછી છે પ્રશ્ન ઉઠાવ્યો કે અમે જ્યાં તીર્થંકરોની સ્તુતિ જોઈ તો આચાર્ય તેનું વર્ણન કર્યું શરીર ને, કે 24 માંથી 16 તીર્થંકર કેવા છે? સુવર્ણ વર્ણ, બે સફેદ વર્ણ છે, બે બધા મરુણ એવા જુદા જુદા આવે છે. તો અમે વર્ણન કોનું લેખું? તીર્થંકર નું. અને કેરું કોનું? ટાઇટલ બાંધ્યું તીર્થંકર ની સ્તુતિ. અને વર્ણન કોનું કર્યું? અને અત્યારે માનીએ છીએ કે અમે તો શરીર તે જ આત્મા, અને એના ઉપરથી કે તું નય વિભાગ જાણતો નથી. આગળ દ્રષ્ટાંત પણ નગરી નું વર્ણન કરવાથી કઈ રાજા નું વર્ણન નહીં થાય. અને તો પછી પ્રશ્ન થયો તો સાચી સ્તુતિ કઈ? શ્રીસંત. તો પછી 31-32 છે. અને તો સુંદર રીતે લિંક એમાં આખું એ ચાલે છે. આપણે ચાલો આપણા વિષય પ્રવેશ થાય ચૂકો. સમય સાર એટલે આમ જેને કહીને અલ્ટિમેટ છે. કોઈ પણ કન્ડિશન શું છે? એમાં શરત શું છે? આત્મા થી થઈને અભ્યાસ કરજે. વાંચવા સાકળ કે ખાલી શોષણ કરીને યાદ રાખવા માટે કે એ માટે મૂળભૂત જરૂરિયાત એમાં શું છે? મારે મારું આત્માનું હિત કરીને જાવું છે. એવી જો ભાવના હશે તો પોતાને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નનો એમાં ઉકેલ મળી જશે. પણ એક આત્માથી થવું પડશે, જિજ્ઞાસુ થવું પડશે. અહીંયા આપણે શરૂ કરીએ સાઈડમાં બોલું તો જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ધ્રુવ સ્વભાવ ઉપર છે અને અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે. બેની વાત કરી, કોની? જ્ઞાની અને અજ્ઞાની. અને બે નો વિષય કેવો હોય? એક જ હોય. કેમ ન હોય? જ્ઞાની અજ્ઞાની નો વિષય કેમ એક ન હોય? વિષય જો એક જ્ઞાની અજ્ઞાની ભેદ કેમ જોયા? એક બાજુ કે જ્ઞાની અને અજ્ઞાની, તો એનો મૂળભૂત શું તફાવત હશે? કે એને જે વિષય પેટ્રો છે રૂચિથી જાય એ બે જુદા જ હશે. તો જ્ઞાની નો વિષય કોણ છે? જ્ઞાની ની દ્રષ્ટિ અખંડ ધ્રુવ સ્વભાવ. આ દ્રષ્ટિનું કામ છે. દ્રષ્ટિ કોને ગ્રહણ કરે? જે નિત્ય હોય અને જે પૂર્ણ હોય. અહીં અખંડ છે એ પણ છે, કારણ કે જે નિત્ય છે એ પણ અખંડ છે અને પૂર્ણ પણ અખંડ હોય. ખંડ સેમાં પડે? અપૂર્ણતામાં. આ જે ટુકડા હોય એ સેમાં હોય? અપૂર્ણતા ટુકડા. અને આખું હોય એમાં શું હોય? અખંડ હોય. ખંડ ટુકડામાં છે અને આખી વસ્તુ કેવી હોય? પૂરી હોય, અખંડ હોય. જ્ઞાનીની દ્રષ્ટિ ગુરુદેવ સ્તુતિમાં આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? સદા દ્રષ્ટિ સારી. આવ્યું દ્રષ્ટિ આવી ગયું. અને કોની? જ્ઞાની. સગુરદેવ શું પછી આગળ શું છે? સદા દ્રષ્ટિ સારી વિમલ નિજ ચૈતન્ય. વિમલ નિજ ચૈતન્ય એનો વ્યાખ્યા કરી. અખંડ ધ્રુવ સ્વભાવ. અખંડ, ખંડ નહીં, ક્ષેત્રથી નહીં, કાળથી નહીં, ભાવથી નહીં. તો ધ્રુવ, ધ્રુવ એટલે કેવું? એક સમય સાર પહેલી ગાથ આવી ને એમાં ધ્રુવ વર્તન હતું ને, ધ્રુવ એટલે શું? વધઘટ નથી. ધ્રુવ એટલે એક રૂપ રહે છે. અખંડ ઓલા તો વધઘટ થાય તો ખંડ થઈ ગયા. આ કેવું છે? અખંડ ધ્રુવ. અખંડ ધ્રુવ એટલે જેમાં જે છે એનો પણ ભેદ નહીં. શું છે? છે એનો પણ ભેદ નહીં. એટલે કોણ? એમાં ગુણ છે પણ ગુણ ભેદ ધ્રુવ તત્વમાં પર્યાય તો નથી. એટલે એને તો વાત જ નથી, કારણ કે કેવો છે? પ્રમત પ્રમત થી રહી છે. છઠ્ઠી વ્યાખ્યા. પણ સાતમી માં કીધું કે એમાં ચારિત્ર દર્શન નામ એ પણ વ્યવહારથી ભેદ કરીને સમજાવો. બાકી એમાં ચારિત્ર ને ધ્રુવ આત્માને જોઈએ તો શું દેખાય? કયો ગુણ દેખાય? ચારિત્ર દેખાય, દર્શન દેખાય, કયો દેખાય? નહી, એટલે એમાં ગુણ છે જ નહીં. તો પછી કેમ ન દેખાય? આપણે એટલે ભેદ ન દેખાય, પણ છે તો દેખાય કે નહીં? બધા ગુણ દેખાય ને, એક એક ચારિત્ર દર્શન. એટલે એમાં ફરીથી એમાં છે કે નહીં? છે ને, તો છે તો કેમ ન દેખાય? પ્રશ્ન બી છે. ન હોય તો ન દેખાય તો માની લઈએ, પણ હોય તો દેખાય કે નહીં? હોય કે ન હોય કરતા દ્રષ્ટિ તારી કઈ છે એ ઉપર છે. કોઈ પણ માણસો ઘણા પેડા હોય તો ઉભા હોય, બેઠા હોય તો શું છે? અભેદ પડે માણસો બેઠા. અને એ જ ક્રાઉડ ને તમે ઇન્ડિવિજ્યુઅલ તરીકે જોઈ શકો છો. એક જ પદાર્થને કઈ રીતે બે રીતે જોવાય કે ન જોવાય? તો એ જેમ બજારમાં ગયા, શાક લેવા ગયા તો શું જોશું આપણે? એક અભેદ પણ જોવે, શું જોવાય? શાક છે. ભલા શું કહેવાય? નિષ્કામની દુકાન હોય, તંદુરી દુકાન હોય, તો ત્યાં શું જોઈએ આપણે? મીઠાઈ. અભેદ થી જોયું હોય તો શું? અને છતાં ભેદ કરવો હોય તો લેશો ત્યારે શું કરશો? કે આ ભેદ થશે. એક જ વસ્તુ કેવી છે? ભેદા ભેદ સ્વરૂપ છે તેને જોવાની. તો દ્રષ્ટિકોણ પકડે, ભેદ ને પકડે, અભેદ ને પકડે. એ અહીંયા એટલા માટે કીધું અખંડ અભેદ તો અખંડ ધ્રુવ સ્વભાવ કરતા દ્રષ્ટિ નો એનો સ્વભાવ છે. કે કોઈને પણ કેવું પકડે? અખંડ અભેદ. અને બીજું કેવું? કે નિત્ય પણ કેવળ નામ છે, અખંડ જ્ઞાન છે, પણ એ એક સમયની પલટતી પર્યાય છે. અહીંયા કહે છે અખંડ ધ્રુવ સ્વભાવ ઉપર છે અને એની સામે અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે, જેને બીજી ભાષામાં શું કહીએ? નિમિત્તાધીન. શું છે? એની દ્રષ્ટિ કોના ઉપર છે? નિમિત્ત. અને બહુ જ બીજાની વાત નું કહ્યું, આપણા ઉપર જ કરવી છે. કઈ પણ કાર્ય થયું, સારું ખરાબ, આપણે શું કહીશું? આ ભાઈ હતા ને એટલે પછી સારું જ કામ થાય. આપણે ફરીથી બહુ જ વિચારવા જેવું છે. કાર્ય બીજાનું છે અને જોવાની દ્રષ્ટિ બીજા છે. કાર્ય ઉપાદાન માં થાય અને જોઈએ છે કોને? નિમિત્ત થી જોઈએ. અને ઓલું હોય એ ભાઈ એવા છે, એ જાય એમાં સારા વાત. આખી કોનાથી? આપણે દ્રષ્ટિથી જોઈએ છે. જેવી રીતે દ્રષ્ટાંત સમયસાને ફેમસ દ્રષ્ટાંત કરતા કરવા ઉપાદન નિમિત્ત માટે ફેમસ દ્રષ્ટાંત માટી ગળો. આખી દુનિયા માનવી મુશ્કેલ પડે. હવે આપણે શું જોઈએ છે? કોને જોવું છે? આપણે કોની ચર્ચા ચાલે છે? કુંભાર ની કે ઘડા ની? તો ઘડો શેનો બનેલો છે? થોડો માટી નો અને થોડો કુંભાર નો. નહીં હોય ને, ભાઈ નું કામ છે ને, થોડું કુંભારે પણ હેલ્પ કરીને ઘડા, બરોબર ને? એટલે ઘડો ઇઝ મેડ ઓફ જોઈન્ટ વેન્ચર. નહી એવું ના તો ને કે આમ દુનિયામાં તો બધું ચાલશે, કેમ નહીં? ઘડો ટોટલી ક્રિએશન ઓફ ટોટલી વાય. શા માટે? જો કુંભાર નો હોય તો એ ઘડો ફૂટી જાય ત્યારે કુંભાર બીમાર પડવું જોઈએ, કારણ કે એમાં ઇન્વોલ્વ છે ને, અને ઇન્વોલ્વ છે તેનું ફળ પણ મળવું જોઈએ, શાસ્ત્રમાં બધું છે. અને જો કુંભાર નું એમાં કોન્ટ્રીબ્યુશન છે તો કુંભાર ક્રોધી હોય તો ઘડો થોડો ક્રોધી થવો જોઈએ. ન થતો નહી જોયો એવો ક્રોધી ઘડો નહીં જોયો કદાચ. હા, ધ્યાન યુકેમાં મળતા હોય છે ને, ઇન્ડિયામાં કઈ ન મળે. નહી જીવનમાં આવ્યું પેલું ફરીથી, ઘડો એ માટીનું કાર્ય છે. તો જેનું કાર્ય છે એની જોવાની બદલે ત્યાં કોણ હાજર છે ત્યાંથી આપી દે, આ એનું નામ નિમિત્તાની દ્રષ્ટિ છે. તમે વાત કોની કરો છો? ઘડાની. અને 100% કોઈ પણ લેબોરેટરીમાં મોકલો તો ઘડામાં 100% કોણ નીકળશે? માટી. તો વાત કોની ચાલી છે? માટી ના ઘડાની વાત ચાલે. આ બધી જો વિચાર કરે ને તો આપણી ભૂલ આપણને ખબર પડશે. ચલો ફરીથી જોઈએ. ઘડો, એ ઘડો કોનો છે? નહીં આપો છે, અમે પૈસા આપીને લીધો છે. નહીં ને, અત્યાર સુધી દુકાનદાર નો હતો, હવે અમે પૈસા આપીને કોનો થયો છે? કોનો છે? આપણો જ ને, આપણો જ છે ને. અરે જ્યાં દુકાનમાં હતો તો પણ એ માટીનો ઘડો હતો, અહિયાં ઘરે આવ્યો તો પણ માટીનો છે. અને આવી ઉપાદાનથી વિચારવાની, જોવાની ક્યારે દ્રષ્ટિ નથી કરેલી. ફરક પડે છે? ઘડો દુકાનમાં હતો અને ઘડો ઘરે આવ્યો, ફરક પડે છે ને? કઈ નહીં, એનો ફ્રેમ બદલી જાય, એનો આમ બદલી જાય, કઈ ના ફરક. તો પછી આપણે ફરક તો પાડ્યો. પેલા કોનો કહેતા હતા? દુકાનદાર નો. હવે કોનો કહેવા માંડ્યા? તો કોણ સાચું? જીવનમાં આ એક આ જૈન દર્શન નો મોટો, એટલા માટે સીધે ગુરુદેવજી આ બધા ખુલાસા ખાસ તેના કર્યા, ખાસ 5 સિદ્ધાંતો ઉપર ગુરુદેવજી નો શું હતો? ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને કર્મ. આ વાત જગત તે જે આપણે ભૂલ કરીએ છીએ, જોવું ઉપાદાન ને અને કેવી વાત નિમિત્તે. નહીં આવું બધું ઓપોઝિટ નથી લાગતું? જોવું કને ઉપાદાન, અને વાત ક્યાંથી કરવી? નિમિત્ત. અને આ રીતે અજ્ઞાની ને આપણી દ્રષ્ટિ તેના ઉપર છે, નિમિત્ત ઉપર છે, કોઈ બી ઉપાદાન ને આપણે ઓળખતા જ. અને એટલા માટે આ પ્રતિક્રમણ બોલ્યું છે ને વચ્ચે, બોલ્યા છે ને ઉપાદાન. ઉપાદાન નિજ શક્તિ છે. કોઈ પણ કાર્ય કરવાનું સામર્થ્ય કોનામાં છે? પોતાનામાં પડેલું છે. નિમિત્ત હે પરયો. નિમિત્ત કેવું છે? બાયમાં એક ઉપસ્થિતિ સંયોગ છે, બાકી એનાથી કાર્ય છે. એમાં ઉપાદાન જહાં તહાં નહીં નિમિત્ત કોદા, એવો પણ શબ્દ છે ને એમાં પદ છે. પરાશિકાજીના જો છે શું છે? જ્યાં ક્યાં જોવો તો કોણ છે? ઉપાદાન. નિમિત્ત નો કોઈ દાવ નથી, એટલે રોલ નથી ને, એના માટે કોઈ અવસર જ આવતો નથી. ઉપાદાન પોતાનું કાર્ય કરતો કરતો કોઈ થાકતું જ નથી કે જેથી નિમિત્ત ને ઇન્વોલ્વ થવું પડે. નહીં ઓછું હોય ને, જેમ બધું શું કરે કલેક્ટિવ નહીં હોય, એમાં વન પ્લેયર પછી બીજો એવું આવે ને, ખાસ ક્રિકેટમાં શું હોય, બરોબર ને? એક હોય એ આઉટ થાય તો બીજો આવે ને, ઓલો આઉટ ન થાય તો શું શું ન આવે તો એ શું કરે? ના એ વસ્તુ ન થાય તો ભાઈ જ આવે, મારે કરવું કે એવું ન થાય તો શું કરે? ચાલ એ તો બધી ખબર છે ને. ટેવલેન્ડમાં બેઠો એમ નિમિત્ત હંમેશા બેઠું રહે છે, કામ તો ઉપાદાન કરે. ઉપાદાન પોતાનું કાર્ય કરતા નિજ શક્તિ છે, એ કોઈ બી પોતાનું કાર્ય કરવાનું બંધ કરતો નથી જેથી નિમિત્ત ને આવીને એ કરવાનું હોય. કલયના ત્યાગ નિમિત્ત તરફ દ્રષ્ટિ છે, પરાશ્રય દ્રષ્ટિ છે. અને નિમિત્ત હંમેશા પર હોય અને ઉપદાન હંમેશા સ્વ હોય, તો નિમિત્ત ની દ્રષ્ટિ એનો અર્થ શું થયો? પરાશ્રય દ્રષ્ટિ છે. નિમિત્ત હંમેશા કોણ હોય? પર પદાર્થ. અને ઉપાદાન કોણ? હંમેશા સ્વ હોય. તો જેની નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે એનું કેવું છે? એને શું કહેવાય? એ પરાશ્રય દ્રષ્ટિ છે. હવે ખુલાસો ગુરુદ્રષ્ટિ કહે છે, નિમિત્ત એવી વસ્તુ નથી એમ નથી. જે આખું વિવેક છે, નિમિત્ત છે એટલે કાર્ય કરે છે એમ નથી, પણ કાર્ય કરે નહીં એટલે નિમિત્ત ન હોય એમ પણ નથી. એની હાજરી તો છે, હાજરી તો છે, પણ એ હાજરી છે એટલે કાર્ય કરે છે એમ પણ નથી, અને કાર્ય ન કરે એટલે એની હાજરી ન હોય એમ પણ નથી. તો નિમિત્ત એવી એટલે નિમિત્ત એવી એટલે નિમિત્ત નામની કોઈ વસ્તુ જગતમાં નથી, એવું એ વસ્તુ નથી એમ નથી. નિમિત્ત વસ્તુ છે ખરી, જયારે જયારે કાર્ય છે. અને એટલા માટે આપણે બહુ જ વ્યાખ્યા બોલીશું ત્યારે વિચારવા જેવું છે. ધર્માસ્તિકા પણ કહે છે એની શું વ્યાખ્યા બોલી છે? તો પેલી સ્ટાર્ટ આવે છે સ્વયં ગતિ કરતા જીવોને પૂજવે. એમ નથી કે ધર્માસ્તિકા ગતિ ધરાવતા જીવ પૂજવે, એ શબ્દ નથી વાંચતો. શું વાંચતો છે? સ્વયં ગતિ કરતા જીવ પૂજવે, અને તો પછી સ્વયં કાર્ય ઉપાદાન કરે છે તો ત્યારે હાજર. અને કોણ હાજર? એને એને કેવી રીતે ઓળખાય કે આ નિમિત્ત છે? અનુકૂળ આ બધા જ કરતા કર્મ અધિકારમાં આચાર્ય આપણને સ્પેસિફાઈડ કરીને શબ્દો આપ્યા. નિમિત્ત માટે કયો શબ્દ આપ્યો છે? અનુકૂળ. અને ઉપાદાન નૈમિત્તિક માટે કયો શબ્દ આપ્યો? અનુરૂપ. બે જુદા શબ્દ આપ્યા છે. નિમિત્ત માટેનો અનુકૂળ અને નૈમિત્તિક એટલે ઉપાદાનની અવસ્થા, એનું નામ શું આપ્યું છે? અનુરૂપ. એ રીતે અહીંયા કે નિમિત્ત ગુજરાતી કહે છે, નિમિત્ત એવી વસ્તુ નથી, નિમિત્ત વસ્તુ છે ખરી. જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોય શકે નહીં. શું આપ્યું? કોઈ ન્યાય આપ્યો, લોજિક કે સપોઝ જો તમે આપણા નિમિત્તને ન માનીએ તો નિમિત્તના સંગમાં એ જે બે પર્યાયો થાય છે બંધ અને મોક્ષ, શું છે? બંધના નિમિત્તના નિમિત્તે મોહન મોક્ષની કેવી રીતે પર્યાય થાય છે? કે નિમિત્ત છે એમાં આશ્રયમાં એના લક્ષમાં રોકાઈ જઈએ તો બંધ થાય છે, અને નિમિત્તનું લક્ષ છોડી ઉપાદાનમાં જઈએ છે તો મોક્ષ થાય. તો બેમાં ફરક શું પડે નિમિત્તનું? કે એકમાં નિમિત્તનો સદભાવ છે અને બીજા નિમિત્તનો અભાવ છે. તો બે પર્યાય સાથે કઈ, અને એટલા માટે કેવળ જ્ઞાનને પણ સાહેબભાવ કહેવાય. કારણ કે ત્યાં કોની અપેક્ષા છે? કર્મના ન હોવા પણ કર્મના અભાવ, અને રાગાદી થાય એને ઔદ્યોગિક ભાવને શું કહેવાય છે? કર્મના સદભાવને નિમિત્ત નૈમિત સદભાવ. જો આ વાત કઈક આગળ આવી ગઈ છે આમાં જ ગુજરાતીના વર્ષના વર્ષમાં, એટલે આ તો બહુ વાંચવાનું ન હોય એટલે ખબર ન હોય. શેમાં આઠમો બોલ છે, આઠમો બોલ. નિમિત્ત ની અપેક્ષા લેવામાં આવે તો બંધ મોક્ષ બે પડતા પડે છે. મળ્યું શબ્દ? મળ્યું એમાં આવ્યું? આઠમો બોલ બોલ શરૂઆતમાં છે, પેજ નંબર 3. નિમિત્ત ની અપેક્ષા લેવામાં આવે તો બંધ મોક્ષ બે પડતા પડે છે, અને તેની અપેક્ષા ન લેતા એટલું નિશ્ચિત તત્વ લક્ષમાં લેવામાં આવે તો પોતાની નિર્મળ પર્યાય સો પર્યાય નિર્મળ પર્યાય થશે. અહીંયા ફરીથી કેવું હતું? નિમિત્ત ની કઈ રીતે અપેક્ષા? એક સદભાવ અને એક અભાવ. તો બંધન થાય છે ત્યારે કર્મ નું શું હોય છે? સદભાવ ઉદય, સદભાવ. અને જયારે મોક્ષ થાય છે ત્યાં શું થાય છે? કર્મ ન. અને નેતર સિદ્ધ દશાને કેવળ જ્ઞાન સાહેબ ભાવ ન કહેવાય. કેવળ જ્ઞાન પર્યાય છે ને, એ કઈ પર્યાય નું નામ સાહેબ ભાવ છે? પેલા સમય ની કે બીજા સમય ની? ત્રીજા સમય. કેવળ જ્ઞાન ની પર્યાય એ મન સાહેબ ભાવ કહેવાય ને, પણ ક્યાં નંબર ની પર્યાય? બધી કે હવે તો એક વાર નાશ થઈ ગયો એટલે પેલી પર્યાય ને કયો, તો પછી તો નાશ જ છે તો પછી કેમ કયો? એમ નઈ, એક સરખી ભલે થાય પણ એને તમે સાહેબ કર્મ નો પેલા હતો, નાનાવાળી કર્મ હતો, હવે એનો શું થયો? ક્ષય થયો, અભાવ. એટલે પેલી પર્યાય ને તમે શું કયો? ક્ષય થયો. હવે બીજી હવે તો કર્મ છે જ નહીં, પછી એને શું કામ? તમે શું? અરે ભાઈ, એનો અભાવ અભાવ રૂપે જ રહેશે, માટે એને કોઈ પણ પર્યાય લ્યો એનું નામ સાઈ ભાવ કહેવાય, નહીં તો સાઈ ભાવ સાદી અનંત નહીં કહેવાય. સાઈ ભાવ કેવું કહેવાય છે? તો બીજા નંબર ની ત્રીજા જે છે ત્યાં પણ જ્ઞાન ના વણી કરવાનો શું છે? અભાવ રહે. તો આ બાજુ એનો અભાવ રૂપ છે અને આની ધારા પ્રવાહ છે, તો કોઈ પણ પર્યાય માં કર્મ ના નાનાવણી કરવાનો અભાવ, અને તે બધી જ પર્યાય ને સાહેબ ભાવ કહે છે. નહી તો સાહેબ ભાવ સાદી અનંતો કહેવાય. કયા નિમિત્ત ની અપેક્ષા ની વાત જોઈએ છે? કયા ફરીથી નિમિત્ત ને સિદ્ધ કરે છે એવું ના સમજો. આ જૈન દર્શન ની બહુ જ શું છે? વિશિષ્ટતા છે. એવી જ રીતે આતાજી ઉપાદાન નિમિત્ત ને એવી જ નિશ્ચય લેવા, તેથી ભૂમિકા નો નિશ્ચય એટલે શુદ્ધતા હોય તો તે ભૂમિકા નો વ્યવહાર ત્યાં હોય છે, પણ એ છે એટલે મોક્ષ માર્ગ થશે, તને લાભ થશે એવું નથી. હાજરી નો નિષેધ નથી, પણ નિમિત્ત માં કર્તા નો અભાવ અને વ્યવહાર માં એ સુખ નો અભાવ અથવા મોક્ષ માર્ગ નો અભાવ. હાજરી સ્વીકારે છે. જયારે જયારે મુનિ દશા પ્રગટ થાય, અંદર ત્રણ કક્ષા નો અભાવ થાય, અને તેમના અમારે વન જંગલ નથી આવવા, અમને તો હજી ગ્રસ્ત અવસ્થામાં રહેવા, ઘરમાં રહેવાનો વિકલ્પ રહે છે, તો એવું હોય શકે? જેમ ઉપાદાન સાથે અનુકૂળ નિમિત્ત, એવી રીતે તે ભૂમિકા વિતરાકતા ની છે, તો તેને યોગ્ય ભાઈ માં વ્યવહાર નો વિકલ્પ હોય છે, એનાથી વિરુદ્ધ હોય શકે નહીં. એનું પણ ગુરુદે સરસ સિદ્ધાંત છે, નિમિત્ત થી કાર્ય થાય નહીં, છતાં વિરુદ્ધ હોય નહીં. શું છે? નિમિત્ત થી કાર્ય ધર્માસ્થી કાય થી ગતિ થાય નહીં, અને છતાં જયારે જીવ પુત્ર ગતિ કરે ત્યારે એ નિમિત્ત હોય, ભલે ત્યાં અધર્માસ્થી કાય છે તો એ કઈ આકાશ રહ્યો છે, પણ એ કોઈ નિમિત્ત. આને કેમ અનુકૂળ કહેવાય? ધર્માસ્થી કાય કેમ અનુકૂળ કહેવાય? ગતિ કરાવે છે એટલા માટે. હાજરી તો બીજા ની છે, અધર્માસ્થી કાય ની પણ હાજરી છે, આકાશ ની પણ હાજરી છે. કેવી રીતે નક્કી કર્યું આ અનુકૂળ છે? કેવી રીતે અનુકૂળ છે એવું નક્કી કર્યું? તમે ફરીથી સ્વભાવ કીધું, પ્રેરક હતી એ જે છે, ઈચ્છા હોય નહીં એટલે હોય તો એનું નામ પ્રેરક કહેવાય. નહીં આવું બધું નહીં વિચાર છે એટલે છે, પછી બહુ લાંબુ નહીં પૂછે. આટલું તો પાકતો ને, જીવ ઉજ્જવલ ગતિ કરે છે ત્યારે ધર્માસ્થી કહીને આપણે શું કહીએ છીએ? નિમિત્ત. તો કોઈ નિમિત્ત શું કામ કીધું? તો કે ત્યાં હાજરી છે, તો હાજરી તો બીજાની છે અને તો હજી અનુકૂળ છે એવું આવે ને? અનુકૂળ કેવી રીતે ખબર પડે? અનુકૂળ શું સ્વભાવ છે? ધર્માસ્થી કાય સાથે સાથે ગતિ કરે છે, તો એનો હા ગતિ કરાવે એવો હજી અંતે કઈ કે ના સ્વભાવ છે. શું સ્વભાવ છે? ગતિ હેતુત્વ નામનો ગુણ. શું છે એનો? કેવો ગુણ છે? ગતિ પણ એ કરાવે એવો નથી, હેતુ શબ્દ વાપરો છે. હેતુ એટલે નિમિત્ત. એ જીવ પૂજલ ગતિ કરે ત્યારે એનો ગતિમાં નિમિત્ત થવાનો એનો સ્વભાવ છે. તો આ રીતે આખું એ સંબંધ બને છે. કયા ફરીથી નિમિત્ત વસ્તુ છે ખરી, જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ ને મોક્ષ એવી જે અવસ્થા હોય શકે, ભાગલા ન પડે. કોઈ એવું નથી, તો એક ધારાની જેમ છે એવું ભાઈમાં યોગ એવો બને છે, અને એના નિમિત્તે તો વિવિધ પર્યાયો થાય છે. તો અહીંયા કર્મનું કેવું છે? કર્મમાં શું હોય? ઉદય હોય, પછી કોઈનો ઉપશમ ભલે ખાલી મૌની ન હોય, પછી એનો શોષમ હોય, એમાં ક્ષય થાય છે, પછી બીજું તો ઘણું જ છે, અપકર્ષણ ઉત્કર્ષણ ઉદય ઉદયના બધું ઘણું પાક ખાલી આટલું છે. તો એ નિમિત્તે જીવના પેડામાં પણ વિવિધ છે કે નહીં? તો આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને. જો સરસ આ કોઈ માને જ નહીં તો આવી વિવિધતા શું કામ જોવા? તો શું સ્વીકારવું?
આખો કરણામની યોગમાં એ શું દેખાડ્યું, આ જ કર્મ એની 147 પ્રકૃતિ અને એનું બધું ફર્ધર, કે આ જીવના પરિણામો સાથેનો કેવો નિમિત્તનો સંબંધ છે, અને જીવના પરિણામ સીધા ન સમજાય એટલે એ નિમિત્તથી એની વર્ણન કરાવે. બાકી વર્ણન કોનું કરવું છે મુખ્ય? તો જીવના થતા પરિણામ. પણ જીવના પરિણામની સૂક્ષ્મતા હોય એ ન સમજાય તો કોના દ્વારા કરવામાં આવતી હોય છે? નિમિત્તથી કરવામાં આવે એ ના પરિણામે છે. તો અહીંયા એ અવસ્થા આવે છે, નિમિત્ત છે એમ જાણવું, નિમિત્ત છે એમ જાણવું, પણ એનાથી કાર્ય થાય એમ માનવું નહીં. અને એવું જો ન હોત તો પછી તમને દર્શનમાં કોઈ પણ અજ્ઞાનીની વાણી નિમિત્ત થવા મળશે. ક્યારેક વિચાર ખબર, નિમિત્તેમાં આવે છે કાર્ય થાય ત્યારે નિમિત્ત, પાંચ સંવાદમાં પણ આવે છે. પાંચ સંવાદ છે કાર્ય થાય ત્યારે. ક્યાં છે પાંચ સંવાદ? સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિષ્ય અને નિમિત્ત, પાંચ છે કે નહીં? એવી રીતે સમ્યક દર્શન થાય તો એમાં પાંચ શું હોય છે? લબ્ધિ હોય છે. તો પાંચ લબ્ધિમાં કોણ કોણ છે? શબ્દ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કારણ છે કે નહીં? છે કે નહીં? એમાં દેશના લબ્ધિ એટલે કોણ? તો આ પ્રકારે બધા નિયમો છે. જેમ ઉપાદાન નો નિયમ છે તેવી રીતે નિમિત્તનો પણ નિયમ. અને એટલા માટે જૈન દર્શનમાં જેમ ઉપાદાન નું વર્ણન કરીએ એમ કોનું વર્ણન છે? નિમિત્ત નું. પણ ભૂલ શું થાય છે કે આપણી નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્ત યાદ રહી જાય છે ને? ઉપાદાન નિમિત્ત એમાં એટલા માટે સરસ છે, નિમિત્ત પોતાથી વર્ણન કરે કે જો કાયિક સમ્યક દર્શન થાય તો કેવી શુદ્ધ કેવી નિસમિતતા હોય છે કે નહીં. તો ઉપાદાન શું જવાબ આપે? કે નિમિત્ત થી જો કાર્ય થતું હોય તો ત્યાં બધા બેઠા બધા કાયિક સમ્યક દર્શન. ભગવાન ની વાણી છૂટે તો એ સાંભળીને જીવો ક્યાં જાય? મોક્ષ માં જાય ને? કઈ ભગવાન ની વાણી તો સારી જાય ને, મોક્ષ માં જાય ને? અરે વાણી છૂટીને વિરોધ કરનારા નરક માં પણ જાય. તો શું છે? અને બહુ દ્રષ્ટાંત ખબર છે, ટીચર એક છે એ બધાને ભણાવે, બધા કેવા થઈ જાય? ફર્સ્ટ રેન્કમાં જ પાસ થાય ને? નહીં. કેમ નહીં? કેમ નહીં? એટલે કોઈ જે ફર્સ્ટ રેન્કમાં થાય એને કઈ કામ માં છે? બીજું કે એનો જે ફેલ થતો હોય એને કઈ તો સર કેમ થયો? એ બધું યોગ્યતા નહીં. હાનિયા અમે તો એટલા માટે ટીચર પાસે જઈએ છીએ, અમારી યોગ્યતા હોય તો અમે કામ ઘર નો બેસી જાય. કારણ કે નિમિત્ત એ આપણને ટીચર સમજાય એટલે જ ને, પૈસા મસ્ત આપીએ છીએ એને કે પૈસા તો ને આપણને પાત્રતા મારી. શું છે જીવનમાં જો થોડી થોડી સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જગતના પણ નિયમો સિદ્ધાંતો અહીંયા જૈન દર્શન સિદ્ધ કરે છે કે ગમે તેવો ટીચર હોય સામે બેઠા છે, યોગ્યતા કોની? તે બેઠા છે એની ટીચર તે સરખું જ આપે છે. એમ અહીંયા જૈન દર્શન કે ઉપાદાન છે એની જ પોતાથી છે નિમિત્ત સાથે એવો, અને એવો સહજ બનતો હોય છે કે જ્યાં ટીચર નું નિમિત્ત છે તો એ પ્રકારની જ્ઞાન થતું હોય છે. નિમિત્ત ને નિમિત્ત સંબંધની નામ નથી. પણ અહીંયા છે નિમિત્ત એમ જાણવું, બંધની અવસ્થા થાય તેમ જાણવું. ફરીથી પેલું શું આવ્યું? નિમિત્ત છે તેમ જાણવું, પછી પ્લસ શું કર્યું? એમાં જોડાયે છે તો બંધની અવસ્થા થાય એમ પણ જાણો. ઓલું ક્યાં આવ્યું? પર્યાયમાં આવ્યું. હવે અહીંયા જીવની પર્યાયમાં એ નિમિત્ત છે અને એનું લક્ષ કરીને નિમિત્તાધીન વૃત્તિ કરીને બંધ જીવની પર્યાયમાં અવસ્થા થાય છે તેમ જાણવું. પણ તે બધો કેવો છે? વ્યવહાર નહીંનો વિષય છે. કોણ ભે? બાયમાં નિમિત્ત અને અંદરના એના સંગમાં થઈ નૈમિત અવસ્થા, અશુદ્ધ અવસ્થા, વિભાવ અવસ્થા, એ બે કોનો વિષય છે? વ્યવહાર નહીંનો વિષય. જેને બીજું કહીએ આખો નિમિત્ત નૈમિત સંબંધ વ્યવહાર નહીં. તો ઉપાદાન કોનો છે? નિશ્ચય નહીં. તો થઈ ગયું ત્રણ થઈ ગયા. ત્રણ કોણ થયું? એક નિમિત્ત, નૈમિત અવસ્થા અને ઉપાદાન. ત્રણ છે એમ નિમિત્ત અને નૈમિત્તિક. ક્યાં નહીં નો વિષય છે? વ્યવહાર નહીં નો વિષય છે. અને ત્યાં ઉપાદાન પોતે છે કેવું છે લીધું, તે બધો વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં ને જાણતા અધૂરી અવસ્થા નો ખ્યાલ રહે છે, પણ વ્યવહાર ને જાણતા કઈ વ્યવહાર નો આશ્રય આવી જાય છે એમ નથી. આના માટે કેવી રાખાય સમય સારું આપે, બીજું બધા નથી. સિલેબસ માં બહુ ખાલી લિમિટેડ જ છે, સમય સારું છે. બારમી ગાથા છે એમાં આવે છે ને, એટલા માટે ગુરુદેવજી માંથી કયો શબ્દ વાપરે કરતા, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર જાણશે એટલે વ્યવહાર નો આશ્રય આવી જશે એવું ન માનવું. જ્ઞાન તો બધાનું હોય છે. કેવી ભગવાન ને કોનું જ્ઞાન હોય, કોનું કે પરનું? પણ પરને જાણશે તો એકતા કરી નાખશે કેમ? એટલા માટે તો આપણે પરને જાણવાને, કારણ કે એકતા થઈ જશે ને. પરને જાણવાથી નથી, એમાં તમને રુચિ રસ એકત્ર છે એટલે થાય છે. લોકાલોકને જાણે છતાં એનાથી કહીએ, અહીંયા વ્યવહારને જાણતા અધૂરી અવસ્થાનો ખ્યાલ રહેશે અને તો જ આગળ વધવાનો પુરસાદ કરીશું. પણ વ્યવહારને જાણતા, ફરીથી વ્યવહારને જાણતા એટલે શું લેવું? વ્યવહારના વિષયને, પછી અભેદ પણ વ્યવહાર કહેવાય. અહીંયા કીધું ને, આનો શું વિષય લીધો? વ્યવહાર નહીં નો વિષય કોણ લીધો? નિમિત્ત અને નૈમિત્તિક અવસ્થા એ. પણ પછી અભેદ કરી દેશું કે વ્યવહારને જાણતા, વ્યવહારને જાણતા વ્યવહારનો વિષય, તે વ્યવહારને જાણતા એટલે કે વ્યવહારના વિષયમાં અધૂરી અવસ્થા પણ આવે, કોઈ પણ અવસ્થા એ ખ્યાલમાં અવસ્થા ખ્યાલમાં નામ લાવે. પણ વ્યવહારને જાણતા એટલે વ્યવહારના વિષયને જાણતા કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. ફરીથી કોની વાત ચાલે છે? જ્ઞાનની વાત ચાલે છે. શ્રદ્ધામાં તે વિષય જ ન બને, એટલે મોટો ફરક છે. શ્રદ્ધાની અપેક્ષા એ જોઈએ તો શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ લક્ષમાં જ નથી. એને તો કોણ પકડે છે? એક આગળ આવી ગયું ને, જ્ઞાનની દ્રષ્ટિ, જ્ઞાની કલર વાક્ય આવ્યું તો ને, શું આવ્યું તો? દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ. હવે કોની વાત ચાલે છે? જ્ઞાનની. તો આપણે શું દેહના વિષયને કેવો કરી નાખીએ છીએ? મેં ખીચડો કરે, બહુ ખીચડો ભેળ હોય ને, બહુ બધું જે વૈધું એ બધું નાખ્યું છે, ચાલુ જાય એમ. અહીંયા ની દ્રષ્ટિ નો વિષય જુદો છે અને જ્ઞાન નો વિષય જુદો છે. જ્ઞાન સ્વપર નું છે અને દ્રષ્ટિ સ્વરૂપ નું છે. પહેલી દ્રષ્ટિ ની વાત કરીને હવે જ્ઞાન ની વાત, કારણ કે નિમિત્ત નૈમિત્તિક ની વાત આવે તો એમાં પણ આવી જાય, જ્ઞાન ની વાત આવી જાય. તો અહીંયા કે જ્ઞાન માં વ્યવહાર ને જાણતા અધૂરી અવસ્થા નો ખ્યાલ રહે છે અને તે મૂંઝાવું નહીં. એમાં વ્યવહાર ને જાણતા કાંઈ વ્યવહાર નો આશ્રય આવી જાય છે એમ. અને એવું હોત તો પછી કર્ણાનુ યોગ ના, ચરણાનુ યોગ ના તો વિષય ના શાસ્ત્ર નો આવે. આજે સમયસાર માં પણ 148 પ્રકૃતિ ના નામ છે કે અધિકાર માં, પણ એ બધામાં એનું કે આવું બધા દેખાડે અને આપણે એમ જ કે સરસ મજાનું ખાવાનું આવ્યું એટલે જ રાખ્યો ને, ન આવ્યું હોત તો ન સાથે સરસ મજાનું કોઈ ખાવાનું આપે, ડિલિશિયસ ફૂડ ને, તો પછી રાખ થાય છે ને, ખાવાનું મન થઈ જાય છે ને. હા, એ તો ન આવ્યું હોત તો સારું હતું ને, કોઈ પણ થાય. ખાવાનું મન થઈ જશે પણ આ તો ભાવ ઉતું આવ્યું તો વધારે મન થઈ જાય, મોઢામાં પાણી આવે તો બરોબર. એટલે કેવળ ભગવાન એ જાણતા હશે ને, તો કેવળ ભગવાન કેટલું સાચું હશે? હમણાં તો અમે ગયું સાંભળ્યું, સરસ અમને મનને નહીં પ્રસન્ન ભાવ. કોની વાત હતી? મુનિરાજ કેવડી ની નહીં, મુનિરાજ પણ વાત હતી. ક્યારે પણ એક ન વિચારું, નિમિત્ત નૈમિત્તિક અવસ્થા છે. નિમિત્ત તો શું સંગ કરે છે, જોડાશે તો નૈમિત અવસ્થા. સંયોગ થી ક્યારે પણ વિભાવ થયો છે નહીં, સંયોગમાં શું જોડાણ કરે છે એના નથી થાય છે. તે અહીંયા કે એ વ્યવહાર ને જાણતા કઈ આપણી શકે નહીં. નિશ્ચય નહીં નો વિષય જે અખંડ જ્ઞાયક વસ્તુ છે. ફરીથી ક્યાં આવી ગયા ગુરુદેવજી? પેલા મૂળ ઉપર આવી ગયા.
એવું તો જ્ઞાની ની દ્રષ્ટિ અખંડ ધ્રુવ સ્વભાવ એને જ્યાં બીજો શબ્દ અખંડ જ્ઞાયક વસ્તુ પણ કોની આગળ વાત લીધી નિશ્ચય નહી નો વિષય કહો કે દ્રષ્ટિ નો વિષય કહો શ્રદ્ધા નો વિષય કહો કે શુદ્ધ નહીં નો વિષય બધા એક જ છે શ્રદ્ધા નો કહો દ્રષ્ટિ નો કહો શુદ્ધ નહીં નો વિષય આવે છે ને સમયસામાં કઈ વ્યાખ્યામાં ચૌદમી ગાથામાં તેને શુદ્ધ નહીં જાણવી આવે અબધ સ્પર્શ અનંત અગિયાર માં છે શુદ્ધ નહીં ભૂતાર છે એમ કે પાછળ સિમ્પલ આખું આખું વાત પાંચ બોલતી છે ને તો એને જ અહીંયા નિશ્ચય નહીં હોય છે કે નિશ્ચય નહીં નો વિષય જે અખંડ જ્ઞાયક વસ્તુ છે જ્ઞાયક કહીને અખંડ કોણ છે છ દ્રવ્ય માંથી અખંડ કોણ કયું દ્રવ્ય છે દરેક પોતાથી અખંડ છે અહીંયા એમાંથી જુદો પાડવા માટે જ્ઞાયક શબ્દ નો પ્રયત્ન બાકી પૂજલ પણ પોતાથી અખંડ પડે છે ધર્માસ્તિકા પોતાથી અખંડ પડે અહીંયા તો આત્માને દેખાવા માટે અખંડ જ્ઞાયક વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિ ને પ્રાપ્ત કરે છે આવું ક્યાંક આવતી પણ આવશે નિશ્ચય નયા તો મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ કેટલા નંબર ની હશે 272 નંબર ની ગાથા એ બંધ અધિકાર માં આવે છે બંધ અધિકાર માં પણ કહી દીધું બંધ થી રહી થવું તો આપણે શું ફાયદો થાય બંધ માં ખાલી બંધ જ દેખાય બંધ માં સાથે શું છે બંધ થી રહી કઈ રીતે થવાય કે નિશ્ચય નયા છે તો મુનિવરો પ્રાપ્તિ કરે અને આજ માટે સમયસાર માં નિશ્ચય નહીં ની શુદ્ધ નહીં ની મુખ્યતા થી કથન એ વ્યવહાર નો વિષય આવે ત્યારે દેખાયો છે પણ મૂળ વજન કોના ઉપર આવતું છે નિશ્ચય ઉપર તો કે નિશ્ચય નો વખત વિષય જે અખંડ જ્ઞાયક છે છઠ્ઠી ગાથા છે છઠ્ઠી ગાથા માં કયો વિષય બતાવ્યો જે એક જ્ઞાયક ભાવ છે એક કહો કે અખંડ કહો તે કોનાથી ખંડિત નથી પ્રમત પ્રમત થી નથી અને પછી આગળ શું લીધું પછી બીજી લાઈન માં એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો જ્ઞાત તે તો તે શું છે નો એટલે કે ફરીથી અખંડ આવ્યો તેમાં તે જ છે ને તેમાં તે ક્યારે તેનો છે જેમ પહેલી લાઈન માં આપણને કીધું વાંધો ને છઠ્ઠી ગાથા સાથે એટલે અહીંયા અખંડ જ્ઞાયક ભાવ કીધો એની પાસે થાય ને તો પહેલી ગાથા શું કીધું કેવી રીતે જ્ઞાયક અખંડ છે કે પ્રમત દશા હો કે અપ્રમત દશા હો જ્ઞાયક પણામાં કઈ ફરક અને એટલા માટે એક કીધો ઓલી અનેક થઈ બે થઈ ને પ્રમત અપ્રમત કેવી થઈ બે થઈ ગઈ અને હવે અહીંયા કીધું તો જ્ઞાયક તે વખતે કેવો રહ્યો છે એક જ રહી ગયો છે તેનો તે રહી ગયો છે પ્રમત માં કઈ થોડોક અશુદ્ધ થઈ ગયો ને અપ્રમત માં પાછો શુદ્ધ થયો એવું નથી તો અનેક પર્યાયો થાય આ તો બે કીધી બાકી જોયે તો એનાથી વિસ્તાર કર્યો તો 14 ગુણસ્થાન આવે અને એનાથી હજી વિસ્તાર કર્યો તો ઘણું બધું આવે અને છતાં તો જ્ઞાયક કેવા પણ રહે છે અને હવે બીજી લાઈન માં જે કીધું જ્ઞાત તે તો તેજ એટલે જ્ઞાત ની વાત તેનો તેજ કોની સામે ટીકામાં થોડો ખુલાસો કર્યો છે સ્વરૂપ પ્રકાશન ની અવસ્થા હોત કે પર પ્રકાશન ની અવસ્થા સાચી લેવું છે એમાં પહેલી લાઈન માં તો બહુ સહેલું છે પ્રમત પ્રમત આવે જ્ઞાત તે તો ચેતક આચાર્ય કોના માટે આ શબ્દ લાગે નાયક તો જ્ઞાત તે તો તે છે કોના માટે લીધું સોળમા પાના ઉપર છે એમાં શું છે નિરાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ છે નિરાકાર અવસ્થા એટલે પરજ્ઞેયની અવસ્થા વખતે પણ આત્મા કેવો રહે છે જ્ઞાયકપણે અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કેવો રહે છે તે શબ્દ કઈ થઈ ગયું જ્ઞેયાકાર અવસ્થામાં અહીંયા જ્ઞેયાકાર એટલે કોની વાત છે પરજ્ઞાકારને જાણ પર પ્રકાશનની અવસ્થામાં જૂની એડિશનમાં એ પ્રકારના શબ્દો છે પર પ્રકાર જ્ઞાકાર અવસ્થામાં પણ કેવો છે જ્ઞાનપણે જે જણાયો કે સ્વરૂપ પ્રકાશનની હવે કોની વાત આવી પોતાને પણ અવસ્થામાં પણ કહીને ઓલામાં પણ અને આમાં પણ કેવો છે દીવાની જેમ કરતા કરવાનું પણ હોવાથી જ્ઞાયક જ છે જ્ઞાત જ છે ક્યારે સ્વને જાણે ત્યારે કે પરને જાણે ત્યારે આ એનું નામ અહીંયા કહે છે કે અખંડ જ્ઞાય છે મારા અસ્તિત્વના અખંડ ધ્રુવ સ્વભાવમાં ક્યારે પણ કાંઈ બદલાવ ફરક પડતો એ નથી તો જે અખંડ જ્ઞાયક વસ્તુ છે અને આવો જે નિશ્ચય નહીનો શુદ્ધ નહીનો વિષય છે તેનો આશ્રય કરવાથી ચલો શું આવ્યું છે ત્યાં સુધી કોણ આવ્યું વિષય પસાયો કોનો આશ્રય લેવા જેને છઠ્ઠી ગાથા પૂછ્યું હતું ને એવો શુદ્ધાત્મા આ એનો છે વિષય હવે એનું શું કરવાનું છે આપણે આશ્રય કરવાનો તો એનું ફળ શું છે કે મુક્તિ પેલો શું આવ્યો ધ્યેય વિષય એટલે ધ્યેય પછી આશ્રય એટલે ધ્યાન અને એનું ફળ એ સાથે જે અખંડ નાયક ભાવ વસ્તુ કીધી કોણ આવ્યો ધ્યેય વિષય આવ્યો પછી એનો આશ્રય શું શબ્દ આવ્યો ધ્યાન અને એવું કરવાથી કરવાથી આવ્યું ને કરવાથી એટલે શું કાર્ય હોય ક્રિયા હોય તો એ ધ્યાન આવ્યું અથવા એનું ફળ શું છે મુક્તિ ને પ્રાપ્તિ શું આવ્યું સાધ્ય એક વાક્ય માં દુર્દેશીએ ત્રણ બતાવી દીધા આનાથી શું વિચારવા જેવું છે આમ તો અર્થ તો કરી દે પણ કઈ જીવનમાં તારી પાસે ધ્યેય સતત મોજુદ છે ત્યારે એમ ન વિચારો કે મારી પાસે વિષય નથી એટલે મારે એનું કાર્ય નથી થતું શું જોવે છે આપણને ફળ સાધ્ય દશા ફળ જોવે એના માટે શું જોશે એના માટે પેલા શું જોશે ધ્યાન સાધન અને એના માટે કોણ જોશે વિષય જશે થઈ ગયું કે મોક્ષ માટે શું જશે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે શું જશે એનો વિષય તો પ્રશ્ન હવે આપણે વિચારી આ ત્રણ માંથી મારી પાસે કોણ મોજુદ છે વિષય ધ્યેય તત્વ મોજુદ છે તો પછી કેમ નથી કરવા ન હોય અને ન કરે તો એ તો હજી સમજી શકાય છે પણ એને છે થતા માટે અને આ જ મોટામાં મોટો આપણે દોષ છે તેનો નિષેધ અને તેથી કાર્યની પ્રાપ્તિ થતી છે જયારે ધ્યેય તત્વ સદા અને પાછું કેવાય તો છઠ્ઠી ગાથામાં તેનો તેજ છે એમાં કાંઈ જ ફરક નહીં વિચારતો કે અનાદિ પાસે હું રખડું છું તો મારા ધ્યેય તત્વમાં શું થઈ ગયું હશે કઈ ઓછું વધતું થઈ ગયું બગાડ થઈ ગયો વિપરીતતા થઈ ગઈ એવું નથી એ છે તેવું ને તેવું જેને બીજી ભાષા શું કહે અગુરુ લઘુ શું છે એમાં કોઈ ઓછું વધતા પણ નથી અથવા તો ચૌદમી ગાથા પણ વાંચી લેવી એમાં કે હું કેવો છું બંધાયેલો ફસાયેલો નથી મારામાં ગતિઓની પર્યાય નથી અન્ય અન્ય ગતિની નથી વધઘટ વાળી અનિયત અવસ્થાઓ નથી અવિશેષ ગુણભેદ નથી અને મોથી સંયુક્ત એવું અહીંયા બોલે છે કે છે અને તેનો આશ્રય અને ભૂલે કે છે એમને જોતા નથી અને નથી તેને યાદ કરીએ ભાવના હોય ને કોઈ ના નથી પણ છે એનો કેમ પહેલો વિશ્વાસ નથી તો છે એનો આશ્રય કર અને તો પછી તમે જે જોવે છે એ સાધ્ય પદની પ્રાપ્તિ થશે એનાથી આગળ એક નંબરનો કોઈકની પાછળ વિકરાળ વાઘ જપતું મારતો દોડતો હોય આપણી પાસે તો કોઈ નામે તો બધા બહુ સેફ છીએ એમ બધા ને સેફ નથી મુંબઈમાં તો સેફ જ બધા ઠીક છે ગામડામાં બધે હવે આવા મહિના છે ને બધા આ તો કોઈને માટે નહીં છે ને પોતાની કોઈકની પાછળ નહીં આ એક આપણને ગુરુદેવ સરસ એક પિક્ચરાઇઝ કરીને કે તું જો તારી પાછળ હવે અહીંયાના વિકરાળ વાઘની કોઈ પાછળ શું નહીં આની પાછળ શું નાનો ઓલું કૂતરું નહીં નાનો એવો ઉંદર એ દોડતો હોય તો ભાગે છે એવા કદર પક્ષી વાઘ ની એની તો વાત જ નથી. ઓલું થોડું કઈ કેવું હશે નહીં ઘર માં કઈ નીકળે તો વાંધો નીકળશે. અહિયાં તો કઈ વાત છે એક વૈશાખ જેવું જમણા જ આપણે એવું અપરો વાઘ સિંહ સંયોગ છું અડોલ આસન ને મન માં નહીં. શું છે એમાંથી બે લાઈન છે એમાં શું આવે ક્યાં વિચારતા હોય જ્યાં વાઘ સિંહ ના સંયોગ હોય. હવે એ તો સંયોગ ની વાત તે વખતે મુનિરાજ ની પંક્તિ માં કેવું છે પેલા તો એક સાહેબજી કે અડોલ આસન એક જગ્યા બેઠા હોય ત્યાં જાય. માની લે આપણે કલ્પના કરીએ આજે કે વાઘ સામેથી સિંહ વાઘ સામેથી આવે છે મુનિરાજ બિરાજમાન છે શિલા ઉપર તો શું કરે પેલું એમનું રિએક્શન શું આવે એમ કઈ બોલવું સહેલું છે ચાયલા જે કઈ શું છે આવીને ફાડી થાય તો કમસે કમ એટલો વિકલ્પ અંતર ઉભા તો ના થાય. ચાલો ક્યાંક અત્યાર ના હું કઈ ગુફામાં કે આમ ઝાડ ની પાછળ સંતાઈ જાય એવું વિકલ્પ આવે કે ના આવે કેમ આપડી ને એમને કેમ ના આપડી જેવા હ્યુમન બિંગ છે એ બધા હ્યુમન બિંગ જ છે ને બરોબર ને એટલે આપણને જે થાય એવું જ થવું જોઈએ ને અરે હ્યુમન બિંગ છે શું છે. જો એક આપણે વાંચી લઈએ છીએ અને જ્ઞાની પુરુષને કહ્યું એટલે સ્વીકારી લઈએ પણ ક્યારે પણ એક કેવી ઉગ્ર પ્રગતિ હશે મુનિરાજ ને ત્યારે વિચારવી નથી. તો એવું જ આ શરીર છે કે બહાર નું જેમ કે ને એનું જે ઝાડ હોય એની ઉપર ની છાલ છે અથવા તો પેલું આવે છે એનું દર્શન સર્ત નું પણ બોવા એની કાતળી હોય છે ને સર્ત ની કાતળી કેવી રીતે છોડે કે ન છોડે છોડે એને નીકળી જાય અમુક ટાઈમ તો નીકળે એમ જેને શરીર ને માન્યું છે શ્રીમદજી તે લઈ અથવા શાસ્ત્રોમાં સમાધિ તંત્રમાં જેમ શરીર અને વસ્ત્રનો જે સંબંધ છે એવો શરીર સાથે આત્માનો સંબંધ જ્ઞાની થાય અવસ્થા હોય ને પછી ક્યારેક ફાટી પણ છે જૂનું થાય ફાટી ને બધું થાય ને અને એ ફાટી જાય તો શરીરમાં પણ સ્ક્રેચિસ પડી જાય કેમ નહીં આ શરીરને કઈ વસ્ત્રભેદ સાથે છે ને અને લાલ રંગનું કપડું વસ્ત્ર પહેરીએ તો શરીર કેવું થઈ જાય રેડીશ થઈ જાય નહીં કેમ ન થાય ચાલુ કેમ ન થાય કોણ જુદા શરીર અને જુદા છે સાવ જુદા છે કઈ જરૂર ન પડે તો શરીરને આ તો ના ના એમાં ફરક છે આવું જ્યાં જેને અંદરમાં શ્રદ્ધાન છે ને પ્રણમન છે વિકલ્પ નહીં વાણી નહીં એ તે કહીએ જ્ઞાની તથા બાકી વાચા તો આ તો મુનિરાજ છે અડોલ આસન ને મન માં નહીં કે એ કઈ પણ હામ નુકસાન કર્યા વગર ચાલ્યો જાય આમ એવો વિકલ્પ પણ અશક્ય લાગે એવું છે. કારણ કે આપણે શરીરની એવા એકત્વમાં પડ્યા છે કે આવું કોઈનું પરિણમન પણ હોય શકે એવું આપણે વિચારે ને આવી મુનિદશાનું વર્ણન કેટલા વર્ષો પહેલા થયું 1500 વર્ષ ચોથા આરામાં છે 200 વર્ષ પહેલા છે ત્યારે પણ એવું ન સમજ્યું કે આવા મુનિ ન હોય આ તો પહેલાના જૂના હશે એની વાત કરે છે એમ નથી. એક હોય પ્રણકારમાં તમે ચોથો આરામ લ્યો કે પાંચમો લ્યો ભરત લ્યો કે એરાવત લ્યો આ મુનિનું યથાર્થ એ સ્વરૂપે છે. અહીંયા તો આપણી વાત કરે છે ગુરુજી પોતાની પાછળ વિકરાળ વાઘ પાછું જબ એક એક શબ્દ વિચારજો ખાલી વાઘ અવસ્થા આવે છે એમ પણ નહીં કદાચ આ સાઈડમાં વયો પણ જાય પણ કેવો છે પેલું તો વિકરાળ અને પાછો ઝપટું વાઘતો એ વાઘ મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોડ મૂકે તો પગે વાગ્યું હોય ને નહીં નું ઓપરેશન કરાયું ચાલી ન શકતા ને એવું કઈ જે કઈ વિચારો વિચારી લેવું શું એનું કારણ શું હશે દેહ છૂટે દેહ તો આખો સંસાર એના ઉપર ચાલેલો છે. એક શરીર પ્રત્યેનું એકત્વ એવું કહ્યું છે કે તેનાથી આગળ મારું કોઈ અસ્તિત્વ હોય એનાથી જુદું કઈ મારું હોવા પણ હોય એ વાત ક્યારે પણ વિચારવામાં પણ નથી આવે. દેહ છે દેહ
પછી આગળ જે પણ મારો છે ને જે મારો એટલો પણ આપણે ભેદ જે છે હું મારો હોય તો કામ તમે એટલો ભેદ પાડો મારો હજી કઈ ભેદ છે કે જે છે હું 24 કલાકના વિકલ્પોનું સેન્ટર પોઈન્ટ કોણ હશે દેહ ને માટે બધું છે ને નાસ્તો છે લઈને બ્રેકફાસ્ટ કરીએ એટલે પછી નાવાનું જે કઈ બધું જ ઠંડી ગરમી લાગે આ બધું જે કોઈ મૂળ સેન્ટર પોઈન્ટ એ છૂટે જે આધાર પર નહીં કરતા તો નહીં ભોગતા તો એ જ ધર્મ નો બહુ જીવનમાં આ એક વિચાર કરીને એ ગુરુદેવ એટલે એક દ્રષ્ટાંત રૂપે આપણને મુનિરાજ ને એમને એવું લખ્યું કે જે વાઘ લઈ જાય છે એ હું નથી અને હું છે એને લઈ જતો એટલી દ્રઢતાનું પરણમન થઈ ગયું છે ચારિત્ર ની ઉગ્રતાનું એટલું પરણમન જે જાય છે તે મારું નથી અને મારું છે ક્યારે નથી આવી દ્રઢતાથી આવી શ્રદ્ધા અને ત્યાં તો ચારિત્ર ની એટલી ઉગ્રતા છે કે એ હવે શોભ એટલે કે વિકલ્પ ઉભો નથી શોભ નો વિકલ્પ ઉભો અને શોભ નો વિકલ્પ ન હોય તો પછી આસન બદલાવાનો પ્રશ્ન છે હજી એવો વિકલ્પ આવે તો આસન બદલીને ક્યાંક જવું છે અંતરંગ ની ચારિત્ર ની એટલો દ્રઢતા છે તો વિકલ્પ નથી અને વિકલ્પ નથી તો બાહ્યમાં ક્રિયા નથી એમને કે એ હોય તો પોતે કેવી દોટ મૂકે કલ્પના કરી લેવી આપણને નહીં કેવી મૂકે જાણે ઓલિમ્પિક માં 100 મીટર માં ગોલ્ડ મેડલ લેવા જેવું એટલી બધી દોડ અહીંયા કે છે એ સિવાય એ વિસામો આવા ઉભો રહેતો હશે પિસામો ખાવા એટલે ફરીથી આ પીવું બધું ને હજી સાહેબ વિચાર વિસામો વિચાર હોય ઉભો નહીં વિસામો નહીં શું છે પેલું તો પછી આગળની વાત છે પણ એ ઇનિશિયલ પોઈન્ટમાં કોઈ એમ કે તમારી પાછળ વાઘ આવે તો આ ગાય પણ આવે છે ને આવે એ વિચારવા પર વિસામો ને તો પછી ની વાત વિચારવા ઉભો પણ આ વાંધો ને ગાય આવે તો શું કરે વાઘ આવે તો શું કરતો વિચારીએ ને આપણે તો વિચારવું તો પડે ને કઈ કામ કરતા પેલા કોઈ પણ ડિસિઝન લેતા પેલા યુ હેવ ટુ થિંક ઓવર ઇટ ને એટલે પછી કોઈ કે વાઘ આવે છે તો આપણે કે ઠીક છે વાઘ શું કરે એમ પૂછતા અને વિચારતા નહીં કેમ વિચારવા કેમ નથી અહીંયા તો વિસામો ગુરજે છે ને આપણે વિચાર વિચારવા કેમ ઉભા રહેતા નથી શું છે અરે એવા સંસ્કાર નાનપણથી આવ્યા જ કદાચ પૂર્વના નહીં તો પણ આ ભાવમાં એવા આવ્યા છે કે એવું હોય તો ક્યારે પણ ત્યાં ઉભો રહેતો એક આ ભાવના કોકે આપેલા સંસ્કારમાં આટલું દ્રઢતા છે કે વિચારવું હોય નથી તો જ્ઞાનીએ તને સંસ્કાર આપ્યા છે એનું કેમ કઈ નથી થતું છે જ્ઞાની આટલા વર્ષોથી તું સાંભળે છે ને આપે છે તો એના સંસ્કાર કેમ નથી પડતા ઓલાએ કીધું તો નહીં ફરી આ બહુ પ્રેક્ટિકલ છે કે નહીં ઉભા રહીએ મારા વિચારે કે ચાલો વાઘ આપો શું કરશે વધારે વધારે કરે બરોબર ને એવું વિચારીએ કે ન વિચારીએ જીવનમાં એ વિસામો ખાવા એટલે પછી બહુ દોડે થાક લાગતો હોય તો વિસામો ખાય તો પેલી આ તો પેલું રિએક્શન કે વિચારવા પણ આપણે ઉભા રહેતા એ શું દેખાડે છે શું દેખાડે છે શરીરના એકત્વ એ વિચાર પણ ઉભો નથી થતો તો સ્વભાવનું કેમ એવું એકત્વ નથી કરતો કે ગુણગુણી નો ભેદ પણ ઉભો ન થાય ઓલામાં શરીરના એકત્વ એ એક ક્ષણ માટે પણ વિચારવા માટે ઉભો નથી રહેતા તો અહીંયા સ્વભાવનું એવું એકત્વ કરજે કે નય પક્ષના વિકલ્પ પણ ઉભા ન થાય છે એવું જીવનમાં એકત્વ એ વિસામો ખાવા ઉભો રહેતો હશે એવી રીતે હવે કે જેની સાથે જ આવું ક્યાંય દેખાય છે આપણી પાસે વાઘ આવતો હોય એવું બધું ચાલો એનું શું કહે દીધું આ કાળ જટ્ટું મારતો ચાલ્યો આવે છે આ કાળ એટલે એક એક સમય છે આપણા આયુષ્યનો ઓછો થતો જાય છે તો કેમ ત્યાં કેમ કઈ પુરસાદ નથી કરતો ઓલો જેમ દોડે છે એમ અહીંયા કે છે પુરસાદ કેમ ઓલો તો વાઘ કદાચ આવીને બીજા રસ્તે પણ હોય તો આ એક એક સમયનો અને એટલા માટે આપણે બે મરણ કદાચ ઓળખીએ છીએ. ક્યાં બે મરણ? ભાવ મરણ અને દ્રવ્ય મરણ. દ્રવ્ય મરણ કાલે થાય છે, અલ્પ પુરુષ હતા છે ને ત્યારે દ્રવ્ય મરણ, અને ભાવ મરણ ક્યાં થાય છે? બોલી તો લઈએ છીએ ક્યારે, સમય સમય એક તો યાદ નથી આવતું, પાછું ભયંકર થી એ નથી આવ્યા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ. અને બીજું એક નિયમ સારમાં મરણ કીધું છે, નિત્ય મરણ. જે જે એના નિષેધો જે છે આયુષ્કર્મના છટતા જાય છે કે નહીં, તો એનું નામ શું કીધું છે? નિત્ય મરણ કીધું. નક્ષત્ર ખાલી ભય કોનો લાગે છે? દ્રવ્ય મરણ. બાકી ભાવ મરણ ને તો કોઈ આઈડેન્ટિટી ઓળખતા જ નથી, અને આ નિત્ય મરણ થઈ ગયું કે સમય સમય સારો આ કાળ એ ચાલ્યો જાય છે. એ કાળ થી કદાચ થોડો વખાઈ લોકો આપણો કોઈ બીજી હશે અથવા આપણું કામ પેન્ડિંગ હશે, બધું નહીં ટાઈમિંગ થાય વેટ ફોર નન એવું આવે છે કે નહીં? નહીં મામલે ભાવના જરા ભરતી માર તો સારો અમે આવ્યા છે કિનારે સમાનમાં ટાઈમ ઉભો રહેતો હશે કે નહીં? આપણે ઘણું કરીએ તેના માટે તો જીવનમાં અનિત્યતા જોવી હશે તો ઘણા પ્રસંગો દેખાશે, પણ આપણે મમતા ને વસ અનિત્યતા જોતા નથી. અને એનું તો હમણાં 1.5 વર્ષમાં નહીં એકાદ દેશ તો જોયા છે, એકાદ દેશ તો કેટલા કોઈ જેને કોઈ દીકે દવાઈ ન લીધે કાંઈ જ ન હોય અચાનક એક જીવનમાં આ બધા શેના છે? વૈરાગ્યના નિમિત્તો છે. કેટલા વખત યાદ રહ્યા? કારણ કે પ્રસંગો મહિનાથી અંદર વૈરાગ જાગૃત જ છે. થઈ ગયું થોડો વખત લાગે, બાકી તો પાછા એક ટુ સ્ક્વેર વન એવું કેમ? કોણ એવું બહુ જીવનમાં વિચારવા જેવું છે? અહીંયા મરણનો ભય લાગતો હતો તો શું કર્યું? બહાર નીકળવાનું બંધ કર્યું. પહેલા જ કે છે તારા આત્મામાંથી હું કામ બહાર નીકળ્યો. જ્યાં મરણના ભય ગમે બધું નહીં, ઘરમાં પાછળ કઈ વસ્તુ લાવે તો પણ બધું નહીં બહાર મૂકી જવાનું, પછી એને બધું કેવું કરી નાખે, સેનિટાઈઝર શું બધું કેટલું ઘણું કર્યું છે ને? ક્યાં ભયથી? એક અસાતાના ઉદયના ભયથી નિશ્ચિત કર્યું છે કે ને? બધું ઘરમાં પુરાયેલા બધું બંધ થઈ ગયું છે, એન્ટરટેનમેન્ટ બધું જેવા કરતો ખરા ને? ના કોઈ કે ના અમારે તો એના વિના ચાલે ને બધું જીવન. શા માટે અહીંયા જૈન દર્શન કે તારા સ્વ અસ્તિત્વ થી બહાર કામ નીકળે છે? તારા સ્વભાવ ની બહાર નીકળ્યો તો સમજી લેજે એ દુઃખ સિવાય બીજું કઈ હોય જ નહીં. અહીંયા કહે છે કે આ કાળ જપતું મારતો ચાલ્યો આવે, અને અંદર માં કામ કરવાના શું શબ્દ છે? ઘણા છે, એટલે કે આપણે થોડાક કરી લીધા છે અને ઘણા હજી ઘણા છે, એટલે ઘણા છે પણ એમાં થોડાક બધા હતા એમાંથી ઘણા બાકી રહ્યા ને થોડાક. અહીંયા કે છે ઘણા છે એમ વિચારતો કેમ નથી? એ આત્માનો અનુભવ નહીં, આત્મા પહેલાના તત્વ અભ્યાસની ભૂમિકા તૈયાર કરવાનો પણ આપણે બાકી છે, એ કામ કરવાના બાકી છે. એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ, અને એવું લાગશે તો સ્વભાવ તરફનો એ પ્રયાસ પ્રયત્ન કર્યા વગર એ રહેશે નહીં. તો એ રીતે પછી આગળ હવે આઈ થિંક 10:15 સુધી જશું. આ રીતે આપણે 61 નંબરનો બોલ સુધી આ એક વૈરાગ્યનો આગળ તત્વનો છે અને સાથે તેનો છે વૈરાગ્યનો બોલ કરીને, અને આ રીતે ફરીથી બુદ્ધે છે સાધનામાં જ્ઞાન વૈરાગ્યની ધારા. એકલું જ્ઞાન હશે અને જો વૈરાગ્ય નથી તો ક્ષણમાં વયા જશે શુષ્ક જ્ઞાનમાં, અને ખાલી વૈરાગ્ય જેવું હશે અને જો જ્ઞાન નથી તો કસાય નિમંત્રમાં ક્રિયા જળ થઈ જશે. એ શબ્દ છે ને, કોઈ ક્રિયા જળ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાન. તો ધારણા જ્ઞાન તો ઘણું કર્યું પણ એવો વૈરાગ્ય નથી તો એ સમાજ હતું શુષ્ક જ્ઞાન, અને વૈરાગ્ય જેવું કથાય કર્યું પણ તત્વ અભ્યાસ નથી તો કેવા થઈ જતું? ક્રિયા જળ છે અજ્ઞાન ના વિવેક વગરના.
तो अपना जीवन में एक ज्ञान वैराग्य नहीं निरंतर ये साधना में सारा होवी तो एनो विस्तार थशे।